मंगलाचरण।
नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो उवज्जायानं नमो लोये सर्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या च कास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते।
जो आप जैन सिद्धांत प्रश्नोत्तर माळाना छठा अधिकार षट कारक एनी चर्चा आपणी चालू छे। एनी अंतर्गत आपणे लास्ट टाइम व्याप्य व्यापक संबंध એની ચર્ચા આપણી ચાલુ થઈ હતી। મને અમુક લોકોએ કમેન્ટ આપી કે થોડું ડિફિકલ્ટ પડ્યું। આઈ એમ વેરી હેપી કે ડિફિકલ્ટ પડ્યું, કેમ કે એનો મતલબ કે આપણે કંઈક નવું શીખીએ છીએ। જો સેમ ટુ સેમ વસ્તુ આવે તો એનો મતલબ નવું શીખતા નથી। તો જો આપણે આને થોડું ફરીથી જોઈએ, અને આજે સમયસારાજી મૂળ ગ્રંથાધિરાજ બી આપણી સામે છે, તો આ 49 કળશ એમાં જે આ વાત આવી છે એ આપણે એમાંથી ફરીથી જોશું। અને બહુ સિમ્પલ છે, એવું કાંઈ અઘરું નથી। જો આપણે ચર્ચા શેની ચાલે છે, આપણે ચર્ચા ષટકારકની ચાલે છે। ષટકારકમાં શું બતાવવામાં આવે છે કે છ એ છ કારકો કોઈ પણ એક જ દ્રવ્યની અંદર થાય છે, બરાબર? એ આપણો મૂળભૂત કોન્સેપ્ટ છે અને એને નિશ્ચય કારક કહેવાય છે, રાઈટ? કે કરતા પણ એ દ્રવ્ય પોતે, કર્મ પણ દ્રવ્ય પોતે, કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ બધું એ દ્રવ્ય પોતે જ છે। એને સમજાવવા માટે આ વ્યાપ્ય વ્યાપક સંબંધ નો સહારો લઈને એક બીજો સિદ્ધાંત એમાં વધારે એડ કર્યો, જેનાથી આ ડબલ પ્રૂફ થાય છે। ખ્યાલ આવે છે? એ રીતે અહીંયા આ ટોપિક આપણો ચાલુ છે। તો આજના ડિસ્કશન નો આપણું બેઝિક શું હશે કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, સાઈડમાં રાખી મૂકશું ને આપણે, વ્યાપ્ય વ્યાપક સંબંધ ત્યાં શું છે? ત્યાં જ્ઞેયજ્ઞાયક સંબંધ છે। જ્યાં જીવની વાત ચાલે ત્યાં જ્ઞેયજ્ઞાયક સંબંધ પણ એમાં આવી જાય છે, અને ત્યાં જ કર્તા કર્મ સંબંધ પણ છે। આ આપણે આજે જોવાનું છે। જો આપણે આમાંથી વાંચીએ, થોડા પહેલા આપણે મૂળ સિદ્ધાંતથી ફરીથી સમજી લઈએ। કોઈ પણ દ્રવ્ય સેનાથી બનેલું છે? કે દ્રવ્ય ગુણ અને પર્યાયથી બનેલું એ દ્રવ્ય છે, બરાબર? એટલે કે એ દ્રવ્યની અંદર અનંત શક્તિઓ રહેલી છે, જેને એના ગુણ કહેવાય છે, અને એ ગુણની વર્તમાનમાં પર્યાય થાય છે, અથવા એ ગુણની વર્તમાન દશાને પર્યાય કહેવાય છે, બરાબર? આ તો આપણે અનેક વાર વાત કરી ચૂક્યા છે। તો હવે મારો તમને એક પ્રશ્ન છે, આ ગુણ છે એ શું છે? કે દ્રવ્યની વિશેષતાઓ છે, બરાબર? ગુણો છે એ દ્રવ્યની વિશેષતાઓ છે, અને પર્યાય એ શું છે? કે ગુણનું કે દ્રવ્યનું કરણ છે તે જ છે, બરાબર? ગુણનું કે દ્રવ્યની એ વર્તમાનની અવસ્થા છે। તો જે દ્રવ્યની વિશેષતાઓ છે, વિશેષતાઓ એટલે કે દ્રવ્યની શક્તિ, દ્રવ્યના પાવર, એ દ્રવ્યના પાવર ક્યાં હોવા જોઈએ? એના કરંટ સ્ટેટમાં। ફરીથી આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું જ પ્રેઝન્ટ ફોર્મ એને પર્યાય કહેવાય છે, બરાબર? દ્રવ્યનું જ પ્રેઝન્ટ ફોર્મ એને પર્યાય કહેવાય છે। તો દ્રવ્યની જે શક્તિઓ છે એ શક્તિઓ વર્તમાનમાં ક્યાં હશે? એની પર્યાય, બરાબર? દ્રવ્યની શક્તિઓ એની પર્યાય। હવે સમજો કે જીવ દ્રવ્યની શક્તિ શું છે? કે જાણવું, દેખવું આદિ। તો જાણવા દેખવાની શક્તિ શેમાં હશે? કે જીવની વર્તમાન પર્યાય, બરાબર? પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં જાણવું દેખવું પોસિબલ છે? છે જ નહીં। કેમ કે પુદ્ગલ દ્રવ્યના દ્રવ્યની અંદર એ શક્તિઓ જ નથી, એ ગુણો જ નથી। ક્લિયર છે બધાને? સિમિલરલી પૂજગલની શક્તિઓ શું છે? હવે આપણે આમાં જીવ હું લખતો નથી, પૂજગલની શક્તિઓ છે સ્પર્શ રસ ગંધ વર્ણ, બરાબર. તો એ પૂજગલની શક્તિઓ વર્તમાનમાં ક્યાં હશે? જે પૂજગલની વર્તમાન પર્યાય, પૂજગલની વર્તમાન પર્યાયમાં હશે, બરાબર. જેવી રીતના આપણે આ પેન જોઈએ તો આ પેનની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ છે. કેમ? કેમકે પૂજગલ દ્રવ્યની વર્તમાન પર્યાય એ પેનના આકારની છે. જીવ દ્રવ્યની પર્યાયમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હશે નહીં હોય? જીવ દ્રવ્યની પર્યાયમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોવું શક્ય છે? શક્ય જ નથી. કેમ? કેમકે દ્રવ્યમાં એ શક્તિઓ નથી. ખ્યાલ આવે છે? જે જે શક્તિઓ દ્રવ્યમાં હોય તે શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. આટલું ક્લિયર છે? બસ એને જ વ્યાપક સંબંધ કહેવાય. જો આપણે પરિભાષા વાંચીએ તો બહુ ક્લિયર થઈ જશે આપણને. જો પેજ 126 છે, ક્વેશ્ચન નંબર 126 પેજ. વ્યાપ્ત વ્યાપક સંબંધ વિના કર્તા કર્મની સ્થિતિ હોઈ શકે તો ન હોઈ શકે. કેમકે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ વિના કર્તા કર્મની વ્યાપ્ય વ્યાપક સંબંધના વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? આ 49 કળશ છે, આપણે પછી વાંચીએ છીએ. જો હવે 363, તો વ્યાપ્ય વ્યાપક ભાવ એટલે શું? જે અવસ્થાઓમાં વ્યાપે તેને વ્યાપક કહેવાય, અને કોઈ એક અવસ્થા વિશેષ તેનું વ્યાપ્ય છે. આ પર્યાય શું છે? એ અવસ્થા છે. પર્યાય એટલે એક સમયની અવસ્થા છે ને, તો એ પર્યાય જે એક સમયની અવસ્થા છે એને કહેવાય વ્યાપ્ય. પર્યાય કો કહેતે હૈ વ્યાપ્ય. એ પર્યાયમાં કઈ શક્તિઓ વ્યાપે છે? કે જે દ્રવ્યની ત્રિકાળી શક્તિઓ છે એ દરેક પર્યાયની અંદર વ્યાપે છે. એટલે આ દ્રવ્ય ગુણ જે ત્રિકાળી વસ્તુ છે એને કહેવાય વ્યાપક. ખ્યાલ આવે છે? આને કહેવાય વ્યાપક, આને કહેવાય વ્યાપ્ય. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય એનું વ્યાપ્ય છે. દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય એનું વ્યાપ્ય છે, બરાબર. જો હવે આગળ વાંચીએ. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ છે, એને થોડું સાઈડમાં રાખો હમણાં, એ પછી આવે છે. આમ હોવાથી દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે. જો ફરીથી આને સમજીએ. સમજો કે આ ટાઈમ એક્સિસ છે. એ ટાઈમ એક્સિસ પર જુદી જુદી પર્યાયો થાય છે ને, જુદી જુદી પર્યાયો થાય છે. હવે સમજો આ દ્રવ્યની એક્સિસ છે. એમાં આપણે આટલું સેક્શન જીવનું બનાવ્યું, આટલું સેક્શન આપણે પૂતગલનું બનાવ્યું, ઉપર બાકીના આકાશકાળ આદિ બધા સેક્શન છે, બરાબર. હવે જીવની આ સમય એક પર્યાય થાય છે, તો ત્યારે પૂતગલની બી એક પર્યાય થાય છે. સિમિલરલી બધા દ્રવ્યની થાય છે. નેક્સ્ટ સમયે જીવની પાછી એક પર્યાય થાય છે, પૂતગલની પાછી એક થાય છે, બીજા બધા દ્રવ્યની પણ થાય છે, બરાબર. જીવની પર્યાયો જીવના સેક્શનમાં થાય છે, પૂતગલની પર્યાયો પૂતગલના સેક્શનમાં થાય છે. ક્યારે ક્રોસઓવર નથી થતું ને, ક્યારે ક્રોસઓવર નથી થતું. કેમકે બે દ્રવ્યની અંદર અત્યંતાભાવ છે, બે દ્રવ્યમાં અત્યંતાભાવ છે, બરાબર. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થતું નથી, તો એની પર્યાયો પણ બીજા દ્રવ્ય રૂપે ક્યારે થતી નથી, બરાબર. ઓકે, તો આ જાણે ડોટેડ લાઈન એક અત્યંતાભાવની બાઉન્ડ્રી છે, જેને આપણે ઘણા કહીએ વજ્રની દિવાલ છે, બે દ્રવ્ય વચ્ચે બાઉન્ડ્રી છે. સો જીવ દ્રવ્યની જેટલી પણ શક્તિઓ છે એ બધી શક્તિઓ આ સમયમાં એ પર્યાયમાં અવેલેબલ છે, બરાબર ને. કેમકે દરેક ગુણની દરેક સમયે પર્યાય થાય છે કે નહીં, એવું તો નથી ને કે જ્ઞાન ગુણની આ સમયે કોઈ પર્યાય જ ન થઈ, અથવા ચલો થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ, તો જ્ઞાન ગુણની પર્યાય ખાલી અહીંયા અહીંયા અને અહીંયા જ થઈ, વચમાં ન થઈ, એવું તો નથી થતું ને. દરેક સમયે કંઈક ને કંઈક જાણવાનું કાર્ય ચાલે છે કે નહીં ચાલે છે ને? સિમિલરલી દરેક સમયે શ્રદ્ધાનું કંઈક કાર્ય ચાલુ છે, ચારિત્રનું કંઈક કાર્ય ચાલુ છે, ક્રિયાવતી શક્તિનું પણ સ્ટેડી હોય કે મૂવમેન્ટ હોય કંઈક ને કંઈક કાર્ય ચાલુ છે. ખ્યાલ આવે છે? જીવ દ્રવ્યની જેટલી પણ શક્તિઓ, જેટલા પણ ગુણો છે, એનું દરેક સમયે કંઈક ને કંઈક પર્યાય ચાલુ છે. બરાબર છે? ચાલુ છે કે નહીં? હા કે ના? હા, ઓકે. તો દરેકે દરેક સમયે, હા, ના ના ના, સી કોન્સ્ટન્સી પણ પર્યાય છે. કેવી રીતના? જેવી રીતના એનો શેપ, હવે બેંગલ છે તો શેપ ઇઝ રાઉન્ડ, હેવિંગ નો શેપ ઇઝ નો પર્યાય, પણ કંઈક ને કંઈક શેપ તો છે ને એનો. હર સમય કોન્સ્ટન્ટ, કરેક્ટ. પણ એ પ્રદેશત્વ ગુણ જેને કારણે દ્રવ્યનો આકાર બને છે, તે પ્રદેશત્વ ગુણની સર્ક્યુલર ટાઈપની પર્યાય છે, જે દરેક સમયે સર્ક્યુલર સર્ક્યુલર રહે છે, રાઈટ? તો જીવ દ્રવ્ય એના અનંત ગુણો, એટલે એની અનંત શક્તિઓ, અને દરેકે દરેક શક્તિનું કોઈ પણ એક પર્યાયમાં એનું પ્રગટ થવું. ખ્યાલ આવે છે? એ શક્તિઓનું પર્યાયમાં પ્રગટ થવું, એને જ એમ કહેવાય કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપી ગયું. ફરીથી, એ શક્તિઓનું પર્યાયમાં પ્રગટ થવું એને કહેવાય કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપ્યું. ફરીથી, જેવી રીતના આપણે શુગર ક્યુબ લીધા, શુગર ક્યુબ નહીં, આમ જો ડિફાઇનિંગ ક્યુબ એઝ અ શેપ કોઈ એક પર્યાયમાં, પણ પછી સપોઝ આપણે એને ડિઝોલ્વ કરી નાખી તો નાવ ઇટ ઇઝ ઇન ધ ડિઝોલ્વડ ફોર્મ, બરાબર ને? પીગળી ગઈ. અથવા તમે એને પાવડર કરી નાખી, તમે એને ગ્રાઇન્ડ કરીને એને પાવડર શુગર બનાવી દીધી, અથવા તમે એને ગમે તે કર્યું, એને બર્ન કરી નાખી. ખ્યાલ આવે? તો શુગર એની પર્યાય બદલાયા કરે, એના દ્રવ્યને ગુણ તો બધી જ પર્યાયમાં કોન્સ્ટન્ટ છે કે ને? દ્રવ્યના, એટલે દ્રવ્ય એટલે પરમાણુ, પરમાણુ ડિસ્ટ્રોય થતા નથી, એ તો ખાલી એનો શેપ કે એની સાઈઝ બી નહીં, એનો ખાલી પરમાણુનો એક્ઝિસ્ટન્સ જુદા જુદા સ્કંદમાં થાય છે, બરાબર? સિમિલરલી એમાં સ્પર્શ ગંધવર્ણ નામના ગુણો છે, એ ગુણો પણ આમાં એનો રંગ, સપોઝ કલર એનો વ્હાઈટ છે, તમે ચાર કરી નાખો તો કલર બ્લેક થઈ જાય, પણ એમાં રંગ તો ઓલવેઝ કંઈક ને કંઈક છે ને? ખ્યાલ આવે છે કે નહીં? તો દરેકે દરેક પર્યાયમાં શુગરની શક્તિઓ, એટલે પરમાણુની શક્તિઓ, સ્પર્શ ગંધવર્ણ આદિ, એનું પ્રગટ રૂપ જુદું જુદું હોય છે. કોઈક ને કોઈક અવસ્થામાં એ ગુણો એ પર્યાયમાં પ્રગટ થાય છે, બરાબર? એને જ એમ કહેવાય કે એ ગુણો એ પર્યાયમાં વ્યાપ્યા. ખ્યાલ આવે છે કે નહીં બધાને? આપણે શું જોઈએ છે? વ્યાપ્ય વ્યાપક સંબંધ. તો વ્યાપ્ય કોણ છે? કે દ્રવ્ય, સોરી, પર્યાય વ્યાપ્ય છે, અને વ્યાપક કોણ વ્યાપે છે? કે દ્રવ્ય વ્યાપે છે. દરેકે દરેક પર્યાયમાં દ્રવ્ય પોતાનું, પોતાની શક્તિઓ, પોતાના ગુણોને પ્રગટ કરે છે, એટલે એને એમ કહેવાય કે દ્રવ્ય એ પર્યાયમાં વ્યાપી ગયું. નહીં નહીં, ચેન્જ થવું ઇઝ નોટ વ્યાપ્ય. એક સમયની પર્યાય, ઓકે, લેટ મી પુટ ઇટ ધી અધર વે, કોઈ પણ એક સમયમાં, સપોઝ આપણે આ સમયમાં કમ્પેર કરીએ કે હું શુગરને જાણું છું, તો દેર આર ટુ સબસ્ટન્સીસ, એક હું, બીજું શુગર. દેર આર ટુ પર્યાય, એક મારી પર્યાય જાણવાની, અને એક એની પર્યાય એ શુગર રૂપે એક્ઝિસ્ટ કરવાની, બરાબર? તો મારું દ્રવ્ય, જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, મારી શક્તિઓ અનાદિ અનંત છે, જાણવું દેખવું આદિ, એ પૂતગલ દ્રવ્ય બી અનાદિ અનંત છે, એની સ્પર્શ ગંધવર્ણ શક્તિ અનાદિ અનંત છે, પણ કોઈ ઈ પર્ટિક્યુલર પર્યાયમાં, ઈ પર્ટિક્યુલર પર્યાયમાં મારું જાણવું થાય છે, એ મારું કાર્ય છે, અને શુગર એના રૂપે રહેલી છે, એનું કાર્ય છે. ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવે? તો આ જાણવા દેખવાનો ગુણ કોનો છે? મારો છે, અને એ મારી વર્તમાન પર્યાયમાં પ્રગટ થયો કે મેં એને જાણ્યું, સ્પર્શ ગંધ વર્ણ ગુણ એ સુગર ના છે, અને એની વર્તમાન પર્યાયમાં પ્રગટ થયા કે એ પર્ટિક્યુલર વ્હાઈટ કલરમાં છે, એનો જે પણ ચીકણો સ્પર્શ છે, એનો ટેસ્ટ છે, એનો ગંધ છે, આદિ આદિ. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત શું ચાલે છે કે વ્યાપ્ય વ્યાપક સંબંધ. વ્યાપ્ય વ્યાપક સંબંધ આમાં કેવી રીતના લગાવવો કે આ મારું જાણવું અને સુગરનું સુગર રૂપે રહેવું એ બંને વચ્ચે દિવાલ છે. મારું જાણવાનું કાર્ય સુગરના કારણે નથી. આ હવે થોડું ટ્રિકી છે, થોડું સમજવાની ટ્રાય કરજો. મારું જાણવાનું કાર્ય એ મારે જાણવાની શક્તિને કારણે છે, સુગરને કારણે નથી. સુગર પદાર્થ જુદો છે. જો સુગરને કારણે હોય તો સુગરમાં જાણવાની શક્તિ હોવી જોઈએ, પણ એવું નથી. જાણવાની શક્તિ મારામાં છે. સિમિલરલી સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે રહેવાની શક્તિ સુગરની છે, એ મારે કારણે નથી. ભલે એ સ્વીટને જાણે છે કોણ કે હું જાણું છું, પણ છે કેમાં? એ પદાર્થમાં. ખ્યાલ આવ્યો કે નહીં? અને દરેકે દરેક પદાર્થ વચ્ચે અત્યંતા ભાવ છે. પદાર્થ વચ્ચે અત્યંતા ભાવ છે, માટે એની પર્યાયો વચ્ચે પણ અત્યંતા ભાવ છે. અને પર્યાયો વચ્ચે અત્યંતા ભાવ છે એટલે મારું જાણવાનું કાર્ય સુગરને કારણે છે એમ કહેવું એ વ્યવહાર છે, પણ એમ રિયલી માનવું એ મિથ્યાત્વ છે. તો મારું જાણવાનું કાર્ય કેને કારણે થયું? કે મારે કારણે થયું. સુગરનું એને રૂપે રહેવાનું કાર્ય એને કારણે થયું. એટલે જ્ઞેય જ્ઞેય જ્ઞાયક ભાવ. આમાં જ્ઞાયક કોણ છે? હું જી. અને જ્ઞેય કોણ છે? આ સુગર. જાણવા લાયક પદાર્થ સુગર છે. પણ અહીંયા શું કે છે? જ્ઞેય જ્ઞાયક ભાવ એક જ દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ન હોય. ફરીથી આ જ્ઞેય જ્ઞાયક સંબંધ ક્યાં લાગુ પડે? કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ લાગુ પડે. અને વ્યાપ્ય વ્યાપક સંબંધ ક્યાં લાગુ પડે? કોઈ પણ એક જ દ્રવ્યને એની પર્યાયો વચ્ચે. ફરી વ્યાપ્ય વ્યાપક સંબંધ ક્યાં આપણે લાગુ પાડ્યો? કે દ્રવ્ય અને એની પર્યાયો વચ્ચે. કે દ્રવ્ય એ વ્યાપક છે અને પોતાની પર્યાયમાં એ વ્યાપે છે, એટલે પોતાની પર્યાયમાં પોતાના ગુણો એ પ્રગટ કરે છે. હવે જ્ઞેય જ્ઞાયક સંબંધ ક્યાં કીધો? કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં. એટલે જ્ઞાયક એટલે હું જીવ, અને જ્ઞેય એટલે કોને જાણી શકે છે? તો પોતાની જ્ઞાનની પર્યાયને જ જીવ જાણી શકે છે. જીવ અન્ય પદાર્થને જાણતો જ નથી. કેમ કે સપોઝ જીવ આ સુગરને જાણે તો સુગર મારા જ્ઞાનમાં આવી જાય, તો તમારે તમને ન જણાય. ત્યારે બી થાય છે. કેમ? અત્યારના ક્યાં છે? આપણે ઇમેજિન કરીએ છીએ ને. હા, અને સુગર સામે હોય બી અને આપણું ધ્યાન ના હોય તો જાણવાનું કાર્ય ન થતું. અહીંયા તો કેવું જુદું છે. અહીંયા બોર્ડ ઉપર જે ડ્રો કર્યું તે આપણને બધાને જણાય છે કે નહીં? જો એને કારણે જણાતું હોય તો એ તો મારા જ્ઞાનમાં આવી ગયું, તો તમારા જ્ઞાનમાં કેવી રીતના આવે? એક પદાર્થ એક જ ટાઈમ પર બધાની જગ્યાએ, તો મલ્ટીપલ પદાર્થ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? તો એ પદાર્થનું આપણા જ્ઞાનમાં જ્ઞાન થયું અને એ જ્ઞાન જ મને જણાય છે, એ આજ્ઞેય જ્ઞાયક સંબંધ છે. ફરીથી એ પદાર્થનું રિફ્લેક્શન આપણા જ્ઞાનમાં પડ્યું અને એ રિફ્લેક્શન મને જણાય છે, એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધ થયો. આ થોડું ટ્રિકી છે. સી ધ પર્પઝ ઇઝ કે એવરીથિંગ ઇઝ હેપનિંગ વિધિન વન દ્રવ્યની બાઉન્ડ્રી. એક દ્રવ્યને બીજા દ્રવ્યને કરતા કર્મ પણવું નથી. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. આપણે આને છઠ કારકની અંદર શું કામ નાખ્યું? કેમ કે મેઇન પર્પઝ એ છે કે આ છ છ કારકો એક જ દ્રવ્યમાં થાય છે, એટલે આખું કાર્ય એક જ દ્રવ્યની અંદર થાય છે. એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને કાંઈ જ સંબંધ નથી. એને સમજાવવા માટે એકદમ ડિટેલ્ડ થિયરીથી, એકદમ ઊંડા સિદ્ધાંતોથી આપણને સમજાવવાની ટ્રાય કરે છે. જો આપણે આગળ વાંચીએ થોડું વધારે ક્લિયર થશે. થર્ડ લાઈનથી વાંચીએ, એટલે ફોર્થ લાઈનથી, ઓલું ડોટ ડોટ છે ને. આમ હોવાથી દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. આનો મતલબ સમજાય છે? દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે એટલે કે દ્રવ્ય પોતાની શક્તિઓ પર્યાયમાં પ્રગટ કરે છે. એટલે દ્રવ્યની શક્તિઓ પર્યાયમાં હોય છે, બરાબર. એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. એટલે પર્યાયમાં ઉત્પન્ન થતા ભાવો એ દ્રવ્યના છે. ખ્યાલ આવે છે બધાને? આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ છે, અર્થાત ભિન્ન સત્તાવાળા અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ છે. અતત સ્વરૂપમાં અર્થાત જેમની સત્તા ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં ન જ હોય. જો હવે આપણ થોડું જોઈ લઈએ. આપણે ચાર અભાવ જોયા હતા ને પહેલા. કયા જોયા હતા ચાર અભાવ? પ્રાગભાવ, પ્રધ્વંસભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંત. આ ચાર અભાવને છોડીને એક અજી અભાવ છે. આ ચાર અભાવને છોડીને એક અજી અભાવ છે, એને કહેવાય અતત ભાવ. અતત ભાવ એ આપણે ત્યારે કવર નહોતો કર્યો, ઇન્ટેન્શનલી. કેમ કે આ અસત ભાવ એકચ્યુઅલી અભાવ નથી, પણ એ અભાવ જેવું છે. તો કેવી રીતના એ જોઈએ? જો આને પહેલે ડિવાઈડ કરીએ, અતત અને ભાવ. ભાવ એટલે હોવું, ભાવ એટલે હોવું, તત એટલે તે રૂપે, તે સ્વરૂપે, તે રૂપે, અને અ એટલે નહીં હોવું. તે રૂપે નહીં હોવું એવો ભાવ, તે રૂપે નહીં હોવું એવો ભાવ. તો જેવી રીતના આપણે એમ સમજીએ કે આ જીવ અને પુદ્ગલ, જીવ અને પુદ્ગલ, જીવ પુદ્ગલ રૂપે છે નથી, પુદ્ગલ જીવ રૂપે છે નથી, તો એ પણ અસત ભાવ આવી શકે. પણ ના, એમ નહીં સમજતા, એટલે જ ત્યારે નહોતું નાખ્યું આ ઓલા ચેપ્ટરમાં. જીવ અને પુદ્ગલ વચ્ચે કયો અભાવ છે? અત્યંત ભાવ. જીવ અને પુદ્ગલ વચ્ચે અત્યંત ભાવ છે. પણ કોઈ બે દ્રવ્યમાં જેમાં ટોટલ નહીં, કોઈ બે વસ્તુમાં, કોઈ બે વસ્તુમાં જેમાં ટોટલ અભાવ નથી પણ બસ એ એકબીજા રૂપે નથી, એને કહેવાય અતત ભાવ. એક્ઝામ્પલ, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય અને પર્યાય. અચ્છા, પર્યાય એ દ્રવ્યની જ છે કે કોઈ જુદી વસ્તુ છે? તો દ્રવ્યની જ પર્યાય છે. દ્રવ્યની જ પર્યાય હોવાને કારણે એમાં ઓલા ચારમાંથી એકે અભાવ લાગુ નહીં પડે. અત્યંત ભાવ છે? અત્યંત ભાવ તો નથી, કેમ કે એ જ દ્રવ્યની પર્યાય છે. અન્યન્ય ભાવ તો પુદ્ગલમાં લાગુ પડે છે. અને પ્રાગભાવ અને પ્રધ્વંસભાવ તો બે જુદી જુદી પર્યાયમાં લાગુ પડે છે. તો દ્રવ્ય અને પર્યાય વચ્ચે શું લાગુ પડશે? એકે અભાવ નહીં લાગુ પડે ઓલા ચાર માંથી. પણ દ્રવ્ય અને પર્યાય સેમ વસ્તુ છે? તો ના, સેમ પણ નથી. કેમ કે આ ત્રિકાળ વસ્તુ છે, આ ક્ષણિક વસ્તુ છે, આ ત્રણેકાળ રહેવાળી, આ એક સમય રહેવાળી. આમાં જે બધી શક્તિઓ ભરેલી છે અને આમાં તો ખાલી એનું વર્તમાન પ્રગટતા છે. આ દ્રવ્ય તો એકચ્યુઅલી સબસ્ટન્સ છે, એકચ્યુઅલી વસ્તુ છે. આ પર્યાય કઈ એકચ્યુઅલી સબસ્ટન્સ નથી, એ તો ખાલી એ સબસ્ટન્સ નું પ્રેઝન્ટ ફોર્મ છે. ખ્યાલ આવે છે ને? તો એ રીતે પર્યાય ઇઝ ઇન અ વે સબસેટ ઓફ દ્રવ્ય, કહી શકાય. પર્યાય ઇઝ અ સ્મોલ સબસેટ ઓફ દ્રવ્ય. તો એક રૂપે દે આર સેમ, ફ્રોમ વન એંગલ દે આર સેમ, કેમ કે એક જ દ્રવ્યની વસ્તુ છે. પણ ફ્રોમ અનધર એંગલ દે આર ડિફરન્ટ, કેમ કે બે જુદી જુદી વસ્તુ છે. ખ્યાલ આવે? ઓર દ્રવ્ય અને ગુણો. જે રીતના જીવ દ્રવ્ય અને જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણ જીવમાં જ હોય કે બીજે કોઈમાં હોય? તો જીવમાં જ હોય. જીવમાં જ્ઞાન હોય જ કે ક્યારેક જ્ઞાન વગરનો પણ જીવ હોય? ન હોય. જીવમાં જ્ઞાન ઓલવેઝ હોય, એટલે બે ઓલવેઝ સાથે જ હોય, બરાબર. જીવ અને જ્ઞાન ઓલવેઝ સાથે હોય. પણ તો પણ જીવ અને જ્ઞાન સેમ વસ્તુ છે? તો ના, સેમ પણ નથી. કેમ કે જીવ તો અનંત ગુણોનો સમૂહ છે અને જ્ઞાન શું છે? એક જ ગુણ છે એમાંથી. જીવ આ જ્ઞાન ગુણની તો એક સમયની એક જ પર્યાય થાય છે, જીવની તો એક સમયની અનંત ગુણોની અનંત પર્યાય થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો કેન વી સે ધેટ જ્ઞાન ઇઝ અ સબસેટ ઓફ જીવ? યસ, વી કેન સે. ખ્યાલ આવે છે? તો વાઇલ દે આર નોટ ડિફરન્ટ, પણ દે આર ઓલ્સો નોટ સેમ, એટલે એમાં અતત ભાવ લાગુ પડે છે. આ બધાને સમજાય છે? અતત ભાવ કોને કહેવાય? જો અસદભાવ કોને કહેવાય? કે જે બે જુદી જુદી વસ્તુમાં નથી તેમ જ વસ્તુમાં બે જુદા ભાવોને અસદભાવ કહેવાય છે. બરાબર, બે જુદા ભાવોને અસદભાવ કહેવાય છે. તો હવે તત્ભાવ કોને કહેવાય? તત્ભાવ એટલે એ રૂપે જ હોય એને તદભાવ કહેવાય. સેમ ટુ સેમ વસ્તુને તદભાવ કહેવાય. જેવી રીતના જ્ઞાન ગુણ ને ચેતન, સેમ ખ્યાલ આવે છે. તો જો અહીંયા શું કહે છે, હવે અહીંયા છે ને કહેવાની વસ્તુ એંગલ થોડો જુદો છે, આપણે સમજી લો. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ છે, અર્થાત ભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. સોરી, ફરીથી. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત સ્વરૂપમાં જ, અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. તો જેવી રીતના જીવ દ્રવ્ય અને એનો જ્ઞાન ગુણ, અથવા જીવ દ્રવ્ય અને એની પર્યાય, એ સત્તા ભિન્ન નથી. અહીંયા જો થોડો એંગલ ડિફરન્ટ છે. આપણે જે જોયું એમાં અસદભાવ આપણે દ્રવ્ય અને ગુણ પર્યાયમાં લગાવ્યો. એક્ચ્યુઅલ ડેફિનેશન આ છે. અહીંયા કઈ રીતે કીધું છે? અહીંયા એક જ દ્રવ્યની સત્તાને સદભાવ અને જુદા દ્રવ્યની સત્તાને અસદભાવ એવી રીતના કીધું છે. ફરીથી અહીંયા જે ટેક્સ્ટમાં જે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં વાંચીએ છીએ, જો શું કહે છે? વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય છે. અતત સ્વરૂપમાં એટલે કે ભિન્ન ભિન્ન સત્તાવાળા પદાર્થમાં હોતું નથી. એટલે અહીંયા શું કહે છે? જીવ અને પૂજ્ગલ, જીવ અને પૂજ્ગલ એ અતત સ્વરૂપ છે. અહીંયા એવી રીતના કહે છે, ખ્યાલ આવે છે કે નહીં? અને જીવ અને જ્ઞાન ગુણ કે જીવ અને એની પર્યાય એ તત સ્વરૂપ કહે છે અહીંયા આ બુકમાં. ખ્યાલ આવે છે બધાને? તો જ્યાં તત સ્વરૂપપણું છે એટલે દ્રવ્ય અને એની પર્યાય, ત્યાં જ વ્યાપ્ય વ્યાપકપણું હોય છે, ભિન્ન સત્તાવાળા પદાર્થમાં હોતું નથી. એટલે ફરીથી વોટ ઇઝ ધ બોટમ લાઈન? બોટમ લાઈન એ છે કે કોઈપણ દ્રવ્ય અને એના ગુણો એની પર્યાયમાં પ્રગટ થાય છે. દ્રવ્ય અને એના ગુણો એની પર્યાયમાં પ્રગટ થાય છે. માટે દ્રવ્ય અને ગુણો એ પર્યાયમાં વ્યાપેલા છે. ખ્યાલ આવ્યો? દ્રવ્ય અને એના ગુણો પર્યાયમાં પ્રગટ થાય છે. માટે દ્રવ્ય અને એના ગુણો પર્યાયમાં વ્યાપેલા છે. અને જ્યાં એ વ્યાપેલા હોય, વ્યાપક વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય, ત્યાં જિજ્ઞેય જ્ઞાયક સંબંધ અને કર્તા કર્મ સંબંધ લાગુ પડે છે. પહેલા શું સિદ્ધાંત કહેવાય છે સમજાવ્યું, પછી આપણે લોજિક લગાવીએ કે કેમ આવું કહે છે. ખ્યાલ આવે છે કે નહીં બધાને? એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે કર્તા કર્મ સંબંધ એક દ્રવ્ય અને એની પર્યાયમાં જ લાગુ પડે છે. બે જુદા જુદા દ્રવ્યની પર્યાયોમાં કર્તા કર્મ સંબંધ લાગુ પડતો નથી. જેવી રીતના આપણે ઓલું એ ફેમસ એક્ઝામ્પલ છે ને, કુંભારે ઘડો બનાવ્યો. તો વ્યવહારથી એમ કહેવાય કે કુંભાર કરતા ઘડો એનું કર્મ, ઓલું દંડ ચક્ર આદિ એના કરણ આદિ આપણે જોયું ને. અને નિશ્ચયથી શું કહેવાય કે માટી જ એનો કરતા, કેમ કે માટી સ્વયં એ રૂપે પરિણમી. એ આકાર કોને મળ્યો? કે માટીને જ મળ્યો. માટે માટી જ પોતે કર્મ. ખ્યાલ આવે છે? તો જો હવે એ એક્ઝામ્પલને અહીંયા પ્રૂવ કરીએ. કુંભાર કયું દ્રવ્ય છે? જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્યની પર્યાય શું હોય? ઘડા રૂપે પરિણમવાની હોય? ના હોય. તો શેના રૂપે હોય? જાણવા રૂપે પરિણમવાની હોય. માટી કયું દ્રવ્ય છે? પૂજગલ. ઘડા રૂપે પરિણમવાની પૂજગલ ની પર્યાય હોય તો યસ, પૂજગલ નહીં હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો એ માટીના આકાર રૂપે, એ માટીની પર્યાય રૂપે કયું દ્રવ્ય પરિણમ્યું? તો માટી પોતે જ, પૂજગલ પોતે જ પરિણમ્યું. માટે દ્રવ્ય, માટી અને એની પર્યાય એમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. માટે કર્તા કર્મ સંબંધ પણ એ માટીને એની પર્યાયમાં જ લાગુ પડે છે. ખ્યાલ આવે છે બધાને? ક્રિસ્ટલ ક્લિયર? કે હજી હેઝ છે થોડો કઈ? જો આપણે હવે આ સમયસર પરમાગમ માંથી વાંચીએ છીએ. મને મને હેઝ જો આ જ્ઞેય જ્ઞાયક સંબંધને તમે 2 મિનિટ કાઢી નાખો તો જે આપણે કુંભારનું એક્ઝામ્પલ લીધું એમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ સાથે કર્તા કર્મ સંબંધનો ડાયરેક્ટ કોરિલેશન છે. આ જ્ઞેય જ્ઞાયક સંબંધ ક્યાં આવે? જ્યારે જીવનું એક્ઝામ્પલ લઈએ ત્યારે જ્ઞેય જ્ઞાયક સંબંધ આવે. કે આપણે જે જાણવાની વાત કરી ને, જેવી રીતના જીવનું કેવલી ભગવાનને લોકાલોક જણાય છે, બરાબર? કેવલી ભગવાનને કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે. ધેન ધ ક્વેશ્ચન અરાઇઝિસ કે કેવળી ભગવાનને લોકાલોક એ લોકાલોક છે એટલે જણાય છે કે એમના જ્ઞાનની જેવી તાકાત છે કે લોકાલોક જણાય છે? બેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે? તો જો લોકાલોક પર આરોપ આપીએ તો એનો મતલબ કે કોઈ પરપદાર્થ હોય તો જ જીવને જ્ઞાન થાય છે, એવું નથી ને? આપણે અહીંયા બેઠા બેઠા નાયગ્રા ફોલ્સ ઇમેજિન કરી શકીએ છીએ કે નહીં? તો પદાર્થ તો સામે નથી પણ તો પણ નાયગ્રા ફોલ્સ દેખાય છે, ખ્યાલ આવે? એનો મતલબ શું છે કે આત્મા જ્ઞાયક અને જ્ઞે એટલે પદાર્થ, જેને જાણીએ છે એ પદાર્થનું ઇમેજ, એનું રિફ્લેક્શન જે આપણા જ્ઞાનની પર્યાયમાં થાય છે, એ જ્ઞાનની પર્યાયને અને જ્ઞાયકને સંબંધ છે. એટલે પદાર્થને અને જ્ઞાયકને સંબંધ નથી, ખ્યાલ આવ્યો? જેવી રીતના સમજો, આ કપડું છે અહીંયા, હવે કોકને આ બ્લુ કલર દેખાય, મારા જેવો કોઈ તો પિંક પણ કહે, તો કેમ એવું કહે છે? પદાર્થમાં ડિફરન્સ નથી, જ્ઞાનની પર્યાયમાં ડિફરન્સ, ખ્યાલ આવે છે? હવે કોઈ કલર બ્લાઇન્ડ હોય તો એની જ્ઞાનની પર્યાયમાં જે રિફ્લેક્શન પડે છે એને એ જાણે છે, ખ્યાલ આવે? હવે ક્લિયર થઈ ગયું ને બધાને? પદાર્થ તો એને એ છે, પદાર્થ તો એને એ હોવા છતાં જે જ્ઞાનની પર્યાયમાં બેમાં ફરક પડે છે એને કારણે જાણવામાં ફરક પડે છે. માટે જ્ઞાયકને એટલે કે જીવને અને જાણવાને એ જ્ઞાન સાથે સંબંધ છે, કોઈ અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી. જેવી રીતના કુંભારે ઘડો બનાવ્યો તો એમાં કોઈ કર્તા થયું અને કોઈ કર્મ થયું, બરાબર? એમાં વ્યવહારને નિશ્ચય લાગી શકે. એવી જ રીતે મેં આ પેનને જાણી તો એમાં જ્ઞાન એ કાર્ય થયું. કાર્ય શું થયું? કે જાણવું એ કાર્ય થયું. તો આમાં બી નિશ્ચય વ્યવહાર લાગુ પડે છે. મેં જાણ્યું, પેનને જાણ્યું, આ વ્યવહાર છે. અને મેં જાણ્યું, મારી જ જ્ઞાનની પર્યાયમાં પેનના રિફ્લેક્શનને જાણ્યું, એ નિશ્ચય છે. સમજાયું હવે? ત્યાં જ્ઞેય જ્ઞાયક સંબંધ કેવી રીતના લાગુ પડે? જેવા નિશ્ચય વ્યવહાર ષટકારક એ પરદ્રવ્યના કર્તાપણામાં લાગુ પડે છે, એવા જ નિશ્ચય વ્યવહાર ષટકારક જીવના જ્ઞાનમાં પણ લાગુ પડે છે. જો આ ઊંડા વિષયો છે, આપણને જો આપણે આની પહેલા શું ભણતા હતા, કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, ખ્યાલ આવે ને? તો એ કેવું સિમ્પલ છે, એ પ્રશ્નોત્તરમાળાનો વિષય છે. અને આ વ્યાપ્ય વ્યાપક સંબંધ કેનો વિષય છે? એ સમયસાર પરમાગમનો વિષય છે. તો બેની ડેપ્થમાં ફરક ખ્યાલમાં આવે છે કે નહીં? વાત તો શેની કરીએ છીએ? ઇવેન્ચ્યુઅલી દ્રવ્ય ગુણ પર્યાય. ઇવેન્ચ્યુઅલી તમે પ્રશ્નોત્તરમાળાનું પહેલું ચેપ્ટર વાંચો કે સમયસારનું છેલ્લું ચેપ્ટર વાંચો, વાત શેની આવશે? દ્રવ્ય ગુણ પર્યાયની કે સાત તત્વની, એની જ વાત આવશે. પણ આ તો કેટલી ડેપ્થની વાત ચાલે છે એનો અહીંયા ડિસ્કશન છે. જો હવે આપણે સમયસારજી પરમાગમ કર્તા કર્મ અધિકાર એનો 49 કળશ જે અમૃત ચંદ્રાચાર્ય લખ્યો છે, આપણે લાસ્ટ ટાઈમ ગાટા કોને કહેવાય, કળશ કોને કહેવાય વાત થઈ હતી ને, તો અમૃત ચંદ્રાચાર્ય જે ડિસ્ક્રિપ્શન લખ્યું એને કળશ કહેવાય કવિતાઓમાં. તો જો એનું આપણે લાસ્ટ ટાઈમ શ્લોકાર્થ વાંચ્યો હતો, એનું ડાયરેક્ટ ટ્રાન્સલેશન વાંચ્યું હતું, એ થોડું અઘરું પડે. હવે આપણે એનો ભાવાર્થ વાંચીએ છીએ. ભાવાર્થ એટલે ટ્રાન્સલેશન પર જો કોઈ ડિસ્ક્રિપ્શન લખ્યું હોય, એ જયચંદજી છાવડા જે પંડિતજી થઈ ગયા 200 વર્ષ પહેલા, એમણે ડિસ્ક્રિપ્શન ઉપર ડિસ્ક્રિપ્શન લખ્યું છે, ખ્યાલ આવે? અને બહુ સિમ્પલ વર્ડમાં. તો હવે આપણે એ વાંચીએ છીએ. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, બરાબર? વ્યાપક કોણ છે? કે જે બધી જ અવસ્થાઓમાં વ્યાપે. ગુણ કોને કહેવાય? કે જે દ્રવ્યના સર્વ ભાગમાં અને તેની સર્વ અવસ્થાઓમાં હોય તેને ગુણ કહેવાય, અને ગુણની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય. એટલે પર્યાયો એ દ્રવ્યની, સોરી, દ્રવ્ય એ દરેક પર્યાયમાં કે દરેક અવસ્થામાં વ્યાપે છે. બરાબર, ખ્યાલમાં આવ્યો? એ જ અહીંયા કહે છે કે જે સર્વ અવસ્થામાં વ્યાપે તેને વ્યાપક કહેવાય. એટલે કે આ દ્રવ્ય છે વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપ્ય છે, કોઈ એક પર્ટિક્યુલર પર્યાય એ વ્યાપ્ય છે, એ વ્યાપકનું વ્યાપ્ય છે એમ પણ કહેવાય. કોઈ એક પર અવસ્થા વિશેષ તે વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય તે વ્યાપ્ય છે. બરાબર, સિમ્પ્લિફાય કરી નાખ્યું. ઓકે, આગળ દ્રવ્ય પર્યાય. જો આપણે આ સ્કીપ કર્યું હતું પ્રશ્નોત્તર માળામાંથી, હવે ફરીથી લઈએ છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે, એ આપણે પહેલા ત્યાં કીધું ને કે ભાઈ બે મિનિટ જવાબ દો એને. જેવી રીતના જીવ અને પૂજગલ એ બે જુદી વસ્તુ છે, બે જુદા પદાર્થ જ છે. બરાબર, પણ દ્રવ્ય અને પર્યાય એ બે જુદા પદાર્થ નથી, એ તો એક જ પદાર્થની અવસ્થા છે. જો એકચ્યુઅલી તમે રિયલી એને સમજવાની કોશિશ કરો, વિચાર કરવાની કોશિશ કરો, જે બેંગલ છે સોનાનું, તો સોનું એઝ અ પદાર્થ અને બેંગલ એઝ અ અવસ્થા. બરાબર, તો તમે જ્યારે જુઓ છો, આપણે જ્યારે જોઈએ તો આપણને અવસ્થા જ દેખાય, પણ એ અવસ્થામાંથી આપણે એક્સ્ટ્રાપોલેટ કરીને કયો પદાર્થ છે ત્યાં સુધી પહોંચીએ છીએ. બરાબર ને, એને જોઈને આપણે ડિસાઇડ કરીએ છીએ કે હા તો સોનું છે. કેવી રીતના નક્કી કર્યું? એની શાઇનથી, એના કલરથી, અથવા ઓલું જેવી રીતના ગોલ્ડન પ્લેટેડ હોય તો ઓલો તમે સોની પાસે લઈ જાઓ તો ઓલો પથ્થર ઉપર ઘસે અને તે ગમતું નો કે ઓરિજિનલ છે કે પ્લેટેડ છે. ખ્યાલ આવે છે ને? તો આપણે પદાર્થને કેવી રીતના નક્કી કર્યો? એના લક્ષણોથી નક્કી કર્યો. તો આ બેંગલ એની પર્યાય છે, એના લક્ષણો, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની પ્રોપર્ટીઝ, એના ગુણો છે, અને સોનું એ પોતે એનો પદાર્થ છે. પદાર્થ અને ગુણો આર ઓલવેઝ ટુગેધર. દેટ ગીવ્સ અસ કોન્ફિડન્સ કે જો આનાથી એનાલાઇઝ કરશું તો આ જ પદાર્થ નીકળશે. એટલે ઘણીવાર આ બેવને મળાવીને પણ દ્રવ્ય કહી દેવામાં આવે, આ બેવને મળાવીને પણ દ્રવ્ય કહેવામાં આવે. તો ખાલી દ્રવ્ય અને પર્યાય બે જ ભેદ એમ વાત કરે, ખ્યાલ છે ને? પણ એ અપેક્ષા સમજી લેવાની. અને પર્યાય શું છે? એનું પ્રેઝન્ટ ફોર્મ છે. તો આપણને શું દેખાય છે? પ્રેઝન્ટ ફોર્મ. હવે સપોઝ આપણે એક કેમેરો લગાવી રાખ્યો અને ઓલા જે ઓલા સ્લો કેપ્ચર કેમેરા હોય ને, જેનાથી ઓલા સ્ટાર્સ ને આખું મોશન ને બધું કરે, કે એનું એપર્ચર ક્લિક કરી રાખે તો આખું સ્ટાર તમને મૂવ થતો દેખાય. બરાબર, એવી જ રીતે તમે સોનાની બંગડી ઉપર એક ઇમેજિનરી લોંગ ટર્મ કેમેરો લગાવો કે જે હજારો લાખો વર્ષો સુધી એના પર જ ફોકસ કર્યા કરશો, તો તમને શું દેખાશે? કે ક્યારેક બંગડી હતી, નવી હતી, જૂની હતી. ફાસ્ટ ફોરવર્ડ કરતા જાઓ તમારા માઇન્ડમાં. નવી હતી, જૂની થઈ, પછી એને પીગડાવીને આપણે ચેન બનાવ્યો, એ નવો હતો, જૂનો થયો, પછી પીગડાવીને પાછો કંઈક નવો શેપ બનાવ્યો. તો શેપ બદલાતા જાય છે. બરાબર, આપણને શું દેખાય છે? બધી પર્યાયો જ દેખાય છે, પણ એ પર્યાયોમાં દ્રવ્ય વ્યાપે છે. હવે સમજાય છે? વ્યાપે છે એટલે શું? કે દરેકે દરેક પર્યાયની અંદર એ દ્રવ્ય જાણે પાછળ છુપાયેલું છે, અને દ્રવ્ય પાછળ કોન્સ્ટન્ટ રહે છે, અને બહારથી શેપ, સાઇઝ, એનો શાઇન આદિ બધું બદલાયા કરે થોડું. ખ્યાલ આવે છે? તો દ્રવ્ય જ કેવું છે? વ્યાપક છે, અને કોઈ એક પર્યાય એનું વ્યાપ્ય છે. તો એક પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય એ વ્યાપ્યનો સમૂહ છે. અને એકચ્યુઅલી દ્રવ્યની સત્તા કહો તો આ દ્રવ્ય કહું જે કોન્સ્ટન્ટ છે, અને આ પર્યાયોનો સમૂહ એ મળીને ત્રિકાળ દ્રવ્ય બને છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે અહીંયા શું વાત કરતા હતા કે દ્રવ્ય અને પર્યાય અભેદ રૂપ જ છે. આપણને તો બેંગલ જ દેખાય છે, કેમ કે અભેદ એક વસ્તુ છે, પણ એ બેંગલની અંદર એની પ્રેઝન્ટ પર્યાય બેંગલ રૂપે બી છે અને એમાં દ્રવ્ય ગુણ એના સોના રૂપે બી છે. ખ્યાલ આવે છે ને? એવું હોવા છતાં, એક જ વસ્તુ હોવા છતાં આપણે એમાં બે અંશ ઇમેજિન કરીએ છીએ, એક દ્રવ્ય રૂપે અને એક પર્યાય રૂપે. એ બે જુદી જુદી વસ્તુ નથી. જેવી રીતના આ હાથ છે તો અહીંયા જીવ બી છે અને અહીંયા પૂતગલના સમૂહ બી છે, પણ એ બે જુદી જુદી વસ્તુઓ છે. જેવું સોનાની બંગડીમાં સોનું વ્યાપેલું છે, એવું આ શરીરમાં જીવ વ્યાપેલો નથી. એ બેના પ્રદેશો જુદા જુદા છે. ખ્યાલમાં આવે છે કે નહીં? જીવના ભલે આકાશના એંગલથી એક જ એરિયામાં છે, આકાશના એંગલથી એક જ એરિયામાં છે, પણ જીવના પ્રદેશો જીવમાં રહેલા છે, પૂતગલના પ્રદેશો પૂતગલમાં રહેલા છે. જ્યારે સોનાની બંગડીમાં એવું નથી, એ પર્યાયની અંદર જ સોનું બધે રહેલું છે. ખ્યાલ આવે છે? એટલે દ્રવ્ય ને પર્યાય અભેદ રૂપ છે, પણ બે દ્રવ્ય એ ભેદ રૂપે છે. આ વસ્તુ સમજાય છે કે નહીં? તો જો હવે આગળ શું કહે છે કે દ્રવ્ય અને પર્યાય અભેદ રૂપ જ છે. જે દ્રવ્ય નો આત્મા સ્વરૂપ અથવા સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અને સત્વ. એટલે કે જેવું દ્રવ્યનું સ્વરૂપ છે એવું જ પર્યાયનું સ્વરૂપ છે, કેમ કે ગુણો તો એમાં કોન્સ્ટન્ટ છે બંનેમાં. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, એટલે કે દ્રવ્ય એ પર્યાયમાં એ રૂપે પ્રગટ થાય છે, અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. સી, ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે દ્રવ્ય તો પર્યાયમાં વ્યાપે છે, પણ શું પર્યાયનો એવો કોઈ કોર્નર ખાલી રહી ગયો કે જ્યાં દ્રવ્ય નથી? તો ના, એવું પણ નથી. પર્યાય ટોટલી દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. ખ્યાલ આવે? આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ, અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. અતત સ્વરૂપમાં કે જેમની સત્તા જ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં હોતું નથી. હવે આગળ, જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય, વ્યાપ્ય વ્યાપક વિના કર્તા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પૂતગલને આત્મા, પૂતગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. ઇવેન્ચ્યુઅલ બોટમ લાઈન તો આ છે. ઇવેન્ચ્યુઅલ વોટ ઇઝ ધ પર્પસ? આ બધું જાણીને કે જીવ અને પૂતગલ એકબીજાનો કરતા નથી. આમ જાણતા તે જ્ઞાની થાય છે. બોલો, આપણે સમ્યક દર્શન માટે કેટલું ચેસ કરીએ છીએ, આત્માને જાણો, એનો અનુભવ કરો, આમ કરો તેમ કરો. અહીંયા ટોટલી બીજો એંગલ પ્રસ્તુત કર્યો કે જે એવું માને છે કે જીવ પરનો કરતા નથી એ જ્ઞાની છે, એટલે એ સમ્યક દ્રષ્ટિ છે. કર્તા કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા થઈને જગતનો સાક્ષીભૂત થાય છે. જે જીવ આવું માનતો નથી, જે જીવ એવું માને છે કે જીવ અને પૂતગલ એકબીજાના કરતા નથી, તો એ જીવનો એ પૂતગલનો સાક્ષીભૂત થાય છે. ગઈકાલે જ હું એક ફ્રેન્ડ, હવે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન, ગઈકાલે જ હું એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. વાત તો ઘણા પ્રકારની થાય ને. ચલો બે એક્ઝામ્પલ આવે છે. ગઈકાલે પહેલા હું એક બીજા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, હી ઇઝ નોટ જૈન, એમ જ વાતો કરતા હતા. તો આપણે શું વાત થાય કે ભાઈ બિઝનેસ કેમ છે? તો બહુ ડાઉન છે ભાઈ, બહુ મંદી છે, આમ છે તેમ છે, બરાબર. પછી હું જૈન ફ્રેન્ડ સાથે વાત કરતો હતો તો એની સાથે શું વાત થઈ, ભાઈ બિઝનેસ કેમ છે? અરે બહુ ડાઉન છે, માર્કેટ આઉટસ્ટેન્ડિંગ બહુ છે, આમ છે તેમ છે, બરાબર. હવે સામેવાળા બે જુદા જુદા પર્સન છે, બરાબર. એક નોન જૈન છે અને એક જૈન છે. વાત સેમ જ ચાલે છે, પણ બેના ડિસ્કશનના બેકગ્રાઉન્ડમાં શું ફરક છે કે જે નોન જૈન છે એને આ કર્તા કર્મની સ્વતંત્રતાનો ખ્યાલ નથી. ખ્યાલ નથી. એને શું લાગે છે કે ભાઈ હું કરું છું, હું ધંધો નથી કરી શકતો, કે અત્યારે આવું તકલીફ છે, તો એ જીવ દુઃખી થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે પરનો કરતા પોતાને માની લે છે, તો જ્યારે સક્સેસ મળે તો સુખી થાય, ન મળે તો દુઃખી થાય. તો એ જીવ સાંસારિક સુખ દુઃખ નો અનુભવ નિરંતર કર્યા કરે છે. અને આ બીજો જે જૈન મુમુક્ષુ છે એની સાથે હું વાત કરું છું, તો અમે ચર્ચા ભલે કરીએ છીએ કે ભાઈ બિઝનેસ ડાઉન છે, આમ છે તેમ છે, પણ એ જાણે છે કે ભાઈ જીવ તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે, કોઈ પરનું કઈ કરી શકતો નથી. તો આજે અત્યારના જે નુકસાન થઈ રહ્યું છે એ પણ મારા હાથની વસ્તુ નથી, અને પછી પ્રોફિટ થશે તો એ પણ મારા હાથની વસ્તુ નથી. તો એક સક્સેસમાં બહુ ખુશ થઈ જતો નથી અને લોસમાં બહુ દુઃખી થઈ જતો નથી. બંને સિચ્યુએશનમાં જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એટલે એ જીવ કોઈ સાંસારિક સુખ દુઃખનો અનુભવ નથી કરતો, બંને વસ્તુમાં જ્યાં જ્ઞાતા રહીને એને જાણે છે. એટલે અહીંયા શું કીધું, કરતા કર્મ ભાવથી રહિત થઈને જ્ઞાતા દ્રષ્ટા થઈને જગતનો સાક્ષીભૂત થાય છે. આ બતાવીને મારે શું બતાવવું છે કે સાચી માન્યતા શું, સમ્યક દર્શન કોને કહેવાય, જે કેવળી ભગવાન જે છે પોતાના આત્મામાં લીન છે અને સાથે લોકાલોકને જાણે છે. લોકાલોકનું કઈ કરતા કરતા નથી, એ તો જુએ ને કે ભાઈ આટલા બધા બોમ્બ ફૂટે છે બધે ઈરાનમાં કે અમેરિકામાં ને એવી રીતના, તો એમણે સ્ટોપ કરી દેવા જોઈએ. ભાઈ એ તો અનંત પુરુષાર્થી જીવ છે, આટલા બધા લોકોને માલનું નુકસાન થાય છે, જીવોના પ્રાણઘાત થાય છે, કેટલા જીવજંતુ મરી જતા હશે તો જુદા. તો તમે તો લોકાલોકના જાણનાર છો, તમારે સ્ટોપ કરવું જોઈએ. મને ખબર નથી પડતી, હું અહીંયા બેઠો છું, ઈરાનમાં થાય છે, પણ તમને તો ખબર પડે છે ને. એને કેવડી ભગવાન કહેવાય જ નહીં. કેવડી ભગવાન તો કોને કહેવાય, બધું જાણે છે, પણ તો પણ એ જાણે છે કે દરેક દ્રવ્યની સત્તા જુદી જુદી છે. અને હું એ જીવ પોતે જ્ઞાયક છે અને લોકાલોક જે એમના જ્ઞાનમાં જલકે છે એના જાણનાર છે. પેલા લોકાલોક નથી જાણતા, એ તો એમના જ્ઞાનમાં જે જલકે છે એના જાણનાર છે. અને એવું થઈને કરતા કર્મ એટલે બે દ્રવ્યના કરતા કર્મથી રહિત થઈને પોતાના ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહીને જગતના સાક્ષીભૂત થાય છે. જ્યાં આવું થાય છે, હવે તમને પોતાની જાતને બેવ સિચ્યુએશનમાં મૂકો. જો કોઈ સુખ દુઃખમાં સુખી દુઃખી થઈ ગયા તો પછી આપણા માને સંસારી જીવમાં શું ફરક. અને જો બધી જ વસ્તુમાં અનટચ્ડ રહ્યા અને પોતે જાણે એને વિતરાગ ભાવ કહેવાય, ન રાગ થાય છે ન દ્વેષ થાય છે, ન ખુશ થાય છે ન દુઃખ થાય છે, બંને જ સિચ્યુએશનમાં સમતા ભાવે રહે છે, એ સમતા ભાવ જ સાચું સુખ છે. એમાં અંદરથી એવી શાંતિ ઉત્પન્ન થાય છે કે હવે એમને કોઈ વસ્તુ દુઃખી કરી શકતી નથી ને કોઈ સુખી કરી શકતી નથી. એટલે અંદરથી જે શાંતિ ઉત્પન્ન થાય એ જ ખરેખરું સુખ છે. એટલે જે જીવ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું જાણતો હોય, કરતા કર્મના ભેદને જાણે છે, એ જ જીવ આવી રીતના શાંતિથી રહી શકે છે. તો આખો ષટકારક ભણવાનું ચેપ્ટરનો શું પ્રયોજન, એ ષટકારકથી નિરાકુરતા ઉત્પન્ન થાય છે કે હું કોઈ બીજા દ્રવ્યનું કંઈ કરી શકતો નથી, કંઈ બીજા દ્રવ્ય મારું કંઈ કરી શકતા નથી, તો કોઈ મને દુઃખી કરવા માટે સમર્થ નથી. એટલે પોતામાં જ રહીને શાંતિનો અનુભવ કરીને સુખી થાય છે. આ ખ્યાલ આવે છે બિગર પર્પઝ. સી ઓવરઓલ બિગર ઓબ્જેક્ટિવ જો ખ્યાલમાં આવે કે આપણે કયા ટ્રેક પર જઈ રહ્યા છે. આપણે આખી પ્રશ્નોત્તરવાળામાં ક્યાંથી શરૂ કર્યું, પહેલું ચેપ્ટર હતું દ્રવ્ય, બીજું હતું ગુણ, ત્રીજું હતું પર્યાય. એના પછી આપણે ચાર અભાવને જોયા, ચાર અભાવ પછી આ ષટકારક હવે આવે છે. એટલે કોઈ પણ પદાર્થનું સ્વરૂપ સમજાવ્યું દ્રવ્ય ગુણ પર્યાયથી, હવે કહે છે એક પદાર્થ બીજા પદાર્થનું કંઈ કરી શકતું નથી. પછી આગળ આપણને નેચરલ ક્વેશ્ચન ઉભો થાય કે ભાઈ કરી શકતો નથી, પણ વિશ્વમાં તો આટલા કોરિલેશન દેખાય છે. એટલે નેક્સ્ટ છઠ્ઠું ચેપ્ટર આવશે નિમિત્ત ઉપાદાન, કે જીવ પોતાના ઉપાદાનથી કાર્ય કરે છે પણ સામે એક નિમિત્ત હોય છે એટલે એનું જ્ઞાન કરાવે છે. ખ્યાલ આવે આખું કનેક્શન. એટલે ઇવેન્ચ્યુઅલી બિગર પર્પઝ આપણને ક્યાં સુધી લઈ જવાનું છે, ત્યાં જ્ઞેય જ્ઞાયક સંબંધ સુધી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. આખી પ્રશ્નોત્તર માળાનું બોટમ લાઈન જો કેવું હોય ને તો એક સેન્ટન્સમાં કહી શકાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતો નથી. ખ્યાલ આવે છે? ચલો આગળ વાંચશું આપણે. જો નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ આપણે વાંચી લીધો આ શાસ્ત્રમાંથી, એટલે આગળ વધીએ. પેલું લખ્યું છે ને સમયસર કળશ 49 ભાવાર, એની નીચે વ્યાપ્ય વ્યાપક ભાવ કે કરતા કર્મ ભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે, આપણે જોઈ લીધું ને, ભિન્ન ભિન્ન પદાર્થમાં લાગુ પડી શકતો નથી. ખરેખર કોઈ બીજાનું ભલું બુરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે, આવું માનવું એ અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહીં, નિમિત્ત પામીને કાર્ય થવું, આ બધા વ્યવહારના કથનો છે કે ભાઈ નિમિત્ત હોવું જ જોઈએ, એના વગર કઈ થાય નહીં, એનું હયાતી તો હોય છે ને, બધું છે. વિશ્વમાં 6 દ્રવ્ય છે બરાબર, તો તમે કઈ પરિણમન કરશો, કોઈ જીવ કઈ પર્યાયમાં આવશે તો સામે બીજા દ્રવ્યની પણ પર્યાય તો થાય છે કે નહીં? તો આ પર્યાય થઈ જયારે આજુબાજુ બીજા દ્રવ્યની કઈ પર્યાય હતી એ બતાવવું, એને કહેવાય નિમિત્ત. ખ્યાલ આવે છે ને? ચલો આગળ. ફરીથી, જયારે કોઈ દ્રવ્યની પર્યાય થાય ત્યારે આજુબાજુ બીજા દ્રવ્યની શું પર્યાય થાય છે એ બતાવવું, એને કહેવાય નિમિત્ત. એકચ્યુઅલી આપણે તો એક જ નિમિત્તની વાત કરીએ, પણ નિમિત્ત તો અનેક હોય છે. અનેકમાં પણ આપણે જનરલી પૂતગલને જ લેતા હોઈએ. જેવી રીતના કુંભારે ઘડો બનાવ્યો તો નિમિત્ત કોણ? કે ઓલો દંડ, ઓલું ચક્ર, ઓલું અવન, ઓલું પાણી, આ બધા પૂતગલ છે ને. સાથે ધર્મદ્રવ્ય બી નિમિત્ત છે, કેમ કે ઓલું જે ફરાયું તો એ ફરે ક્યાંથી જો ધર્મદ્રવ્ય જ ન હોય તો? પછી એને કાઢે ઘડાને ઉપાડીને તો અધર્મ ન હોય તો એને રોકીએ કેવી રીતના? આકાશ ન હોય તો ઉદાહરણ ક્યાં મળે? ખ્યાલ આવે? તો બધા જ દ્રવ્યનું કામ થાય છે, એની આપણે મુખ્યત્વે ચર્ચા નથી કરતા, પણ એ પણ નિમિત્ત છે. અને પૂતગલની તો નિમિત્ત તરીકે ચર્ચા થાય છે. ચલો આગળ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે, થોડો શરૂ તો કરીએ, આ મોટો ક્વેશ્ચન છે પણ શરૂ કરીએ. ચાલો, એક મિનિટ. સો ઇફ યુ અલાવ મી વી વિલ સ્કીપ ધીસ ક્વેશ્ચન, કેમ કે આ ઘણો મોટો છે, ટાઈમ ઓછો છે. વીલ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન, અને આને રિલેટેડ બી છે. એટલે જો વન પેજ નંબર 130, ક્વેશ્ચન 365. એક દ્રવ્યના એટલે કે દ્રવ્યના પર્યાયના બે કરતા હોઈ શકે કે નહીં? આ દ્રવ્ય છે એની પર્યાય છે, તો આ પર્યાયના બે દ્રવ્ય એક સાથે કરતા હોઈ શકે કે નહીં? તો ઇમ્પોસિબલ છે. તો કુંભારે ઘડો બનાવ્યો, ઘડો એ પર્યાય થઈ બરાબર ને, માટીની પર્યાય ઘડો. હવે બે દ્રવ્ય છે, માટી પોતે ને કુંભાર, તો ઘડો બે જણે મળીને બનાવ્યો કે નહીં? ઉપચારથી ભલે કહેવાય કે કુંભારે ઘડો બનાવ્યો, પણ ખરી રીતે એમ પણ માનવું કે બે મળીને બનાવ્યો એ પણ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે? બસ જો એ જ અહીંયા કહે છે ના, કારણ કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, તે કોઈ પરદ્રવ્ય કે નિમિત્તની મદદની અપેક્ષા રાખતું નથી, તે સ્વયં કાર્ય રૂપે પરિણમે છે. દ્રવ્ય પોતે સ્વયં પર્યાય રૂપે પરિણમે છે, કેમ કે દ્રવ્ય જ પર્યાય રૂપે પરિણમી શકે ને, કોઈ અન્ય દ્રવ્ય તો પરિણમી ન શકે. અને પર્યાય જ એ દ્રવ્યનું કાર્ય છે, કોઈ પર્યાય રૂપે થવું એ જ દ્રવ્યનું કાર્ય છે. જીવનું કંઈક જાણવું એ જાણવું જીવનું કાર્ય છે, અથવા પૂતગલનું સ્પર્શ ગંધ રૂપે રહેવું એ જ એનું કાર્ય છે. એટલે પર્યાય રૂપે થવું એ દ્રવ્યનું કાર્ય છે. જો હવે એક ઉદાહરણ લીધું, ત્યાં એક રેફરન્સ લીધું છે, યહ પરિણમતિ સ કરતા, એક કંઈક બહુ ફેમસ ઓલું કડી છે, ક્યાંથી છે ખબર નથી, જે પરિણમે તે કરતા, જે આપણે કહીએ ને સ્વતંત્ર રૂપે પરિણમે તે કરતા, પરિણમનારું જે પરિણામ તે જ કર્મ, એટલે જે રૂપે થયું એ રૂપ એ એની એનું કર્મ એની પર્યાય, અને જે પરિણતિ છે તે એની ક્રિયા, તે ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી, ત્રણેય એક જ વસ્તુ છે. કર્તા કર્મ અને ક્રિયા એ ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશ ભેદ રૂપે જુદી અવસ્થા જુદી વસ્તુઓ નથી, એટલે વસ્તુના ભેદ આકાશમાં પ્રદેશો જુદા નથી, એક જ વસ્તુમાં થાય છે. આ રેફરન્સ છે ને સમયસર ગાથા 86 નીચે કળશ 51. પછી જો નેક્સ્ટ રેફરન્સ એ સમયસર કળશ 52. વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે. એક જ એટલે કે એક જ ઇન્ડિપેન્ડન્ટલી પરિણમે છે, બે મળીને પરિણમતા નથી. એકના જ સદા પરિણામ થાય છે, અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે અને એકની જ પરિણતિ ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. આ પર્યાય રૂપ અનેક થાય છે, જુદા 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 એના શેપ થયા કરે સોનાના. પર્યાય રૂપે અનેક હોવા છતાં વસ્તુ એક જ છે. સોનું તો એને જ છે ને, બસ એ અહીંયા કે છે. પણ એ સોનું પોતે સ્વયં એ અવસ્થા રૂપે પરિણમે છે, કોઈ અન્ય વસ્તુને કારણે પરિણમતું નથી. જો ફરીથી આપણી ચર્ચા ઘણી થઈ ગઈ છે, આમ જોવા જઈએ તો સોનાને ઓલું તમે ફાયરમાં ન નાખો તો કેવી રીતના પરિણમે, બરાબર ને? તો સોનાની બંગડી હતી, હવે એમાંથી હાર બનાવવો હોય તો બનાવી આપો એમને, ન બને. તમારે ફાયરમાં એને હીટ કરવું પડે, એને મેલ્ટ કરવું પડે, પછી જે હાર રૂપે થાય છે. તો હા, મેક્રોસ્કોપિકલી જુઓ એટલે સ્થૂળતાથી જુઓ તો એવું જ લાગે છે કે અનેક પદાર્થો મળીને કાર્ય થાય છે. જે રીતના સ્થૂળતાથી જુએ તો એવું જ લાગે છે કે કુંભારે જ ગળો બનાવ્યો. પણ જ્યાં સૂક્ષ્મતાથી જોઈએ અને એક એક પરમાણુ તરફ આપણે નજર નાખીએ તો એ માટી સ્વયં એ રૂપે ઘડા રૂપે પરિણમે છે. એવી રીતે સોનાની બંગડી જે એના પરમાણુઓ હતા એ સ્વયં હવે હાર રૂપે પરિણમી ગયા છે. ખ્યાલ આવે? જો ત્રીજું રેફરન્સ સમયસર કળશ 53. બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોનું એક પરિણમન થતું નથી અને બે દ્રવ્યની એક પરિણતિ ક્રિયા થતી નથી. કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતા નથી. કયો કયો ગુણ કે છે આ? કયો સામાન્ય ગુણ છે? અગુરુ લઘુત્વ ગુણ, કે વિશ્વમાં રહેલા દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતો નથી, બધા પલટીને એક રૂપે થઈ જતા નથી. નહીં તો વિશ્વમાં 6 ની સત્તા 6 પણ ન રહે ને, બધા મળીને એક થઈ જાય તો એવું તો થતું નથી ક્યારે. જો આગળ 54 સમયસર કળશ 54. એક દ્રવ્યના બે કરતા ન હોય, આપણે એ જ વાત કરી ને, એક પર્યાયના બે કરતા ક્યારે ન હોઈ શકે, બે કરતા ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા પણ ન બને. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એક દ્રવ્યની બે પર્યાયો હોય એવું પણ પોસિબલ નથી. અલગ સમયે હોય પણ એક જ સમયે બે પર્યાય ન હોય. હા, એમ એટલે અહીંયા દ્રવ્યની પર્યાય કીધું એટલે બધી એક સાથે ક્યુમ્યુલેટેડ. હા, એક દ્રવ્યની બે પર્યાય ન હોય, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપ થાય નહીં, એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપ થઈ જતું નથી. આથી સમજવું, હવે જો આ ત્રણ કળશો જે આપણે 3-4 કળશો જોયા એના ઉપર ડિટેલમાં જોવું હોય તો એના પર ઘણો ટાઈમ જોઈએ. જે આપણે બધા વિદ્વાનો આવે તો એ લોકો ઘણું બધું ડિટેલમાં જુએ, ઘણા ઉદાહરણ આપે ને બધું કરે. આપણે તો પ્રાથમિક વસ્તુ ભણીએ છીએ એટલે આપણે આપણા ટોપિકને લગતું ખાલી રેફરન્સ જોઈને આગળ વધીએ છીએ. ખ્યાલ આવે ને? આથી સમજવું કે જીવ શરીર આદિ પર ક્રિયા કરી શકે નહીં. બોટમ લાઈન શું છે? બધું જ જોઈને આપણે ક્યાં આવીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. કેમ કરી શકતું નથી? કેમ કે બે પર્યાય, સોરી, એક જ પર્યાય બે દ્રવ્ય મળીને કરી શકતા નથી, અથવા એક જ દ્રવ્ય બે પર્યાય કરી શકતું નથી. તો એનો મતલબ એક જ દ્રવ્ય પોતાની જ એક પર્યાય કરે છે. તો આ દ્રવ્ય એની પર્યાય કરે, આ દ્રવ્ય એની પર્યાય કરે, તો જીવ જીવનું કામ કરે, પુદ્ગલ પુદ્ગલનું કામ કરે. દેટ મીન્સ દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. નિમિત્તથી ખરેખર કાર્ય થાય છે એમ માનવું એક ભ્રમ છે, કારણ કે એક કાર્યના બે કરતા હોઈ શકે નહીં. જો આ ફરીથી આપણે બોટમ લાઈન ક્યાં આવે છે, આ ચેપ્ટરનો આપણો મૂળ પર્પઝ શું છે, કે કોઈ પણ એક કાર્ય થયું, એ કાર્ય થયું ત્યારે એમાં કોણ કોણ ઇન્વોલ્વ હતું, એમાં કરતા, પહેલા એમ કીધું કે કોઈ પણ કાર્ય થાય તેમાં છ વસ્તુ ઇન્વોલ્વ હોવી જોઈએ, કરતા હોવો જોઈએ, કર્મ હોવો જોઈએ, કર્મ કરણ હોવું જોઈએ, સંપ્રદાન અપાદાન અધિકાર, આ બધા હોવા જોઈએ કોઈ કાર્ય થાય ત્યારે. પછી એક એક્ઝામ્પલ લીધું કે આ કાર્ય થયું તેમાં કોણ કોણ ઇન્વોલ્વ હતા, તેમાં પછી બે વ્યૂ પોઈન્ટ કીધા. પહેલો વ્યૂ પોઈન્ટ વ્યવહારનો, કે ભાઈ આ કાર્ય થયું તેમાં આ જુદો, આ જુદું, આ જુદું એમ કરીને છ વસ્તુ ઉભી કરી. અને બીજો વ્યૂ પોઈન્ટ નિશ્ચય, કે ખરી રીતે તો આમ થયું કે એક જ દ્રવ્યમાં બધું બધું થયું. હવે એને જ પ્રૂવ કરવા વ્યાપ્ત વ્યાપક સંબંધ કીધું, જ્ઞેય નાયક સંબંધ કીધું, કરતા કર્મ સંબંધ કીધું, આ સમયસર પરમાગમના એટલા બધા રેફરન્સ આપે. હવે જો આગળના બધા ક્વેશ્ચન આપણે જોશું, હવે બધા ક્વેશ્ચન મૂળ શાસ્ત્રના રેફરન્સીસ જ છે, આખા ચેપ્ટરમાં હવે ખાલી રેફરન્સીસ રેફરન્સીસ જ છે. એટલે આ એક એક્ઝામ્પલ લીધું, એક દ્રવ્યના બે કરતા હોઈ શકે કે નહીં, તો ના, એના માટે પાંચ છ રેફરન્સ આપ્યા. હવે જે આપણે ક્વેશ્ચન સ્કીપ કર્યો એમાં જો શું કહે છે, જીવના વિકારી પરિણામ અને પૂતગલના વિકારી પરિણામ એમાં પરસ્પર કરતા કર્મો પણ છે કે નહીં, એટલે કે જીવની પર્યાય વિકારી અને પૂતગલની પર્યાય વિકારી, તો આ બે પર્યાય એકબીજાનો કરે કે નહીં, તો ન કરે. એના માટે હવે પાંચ છ રેફરન્સ આપશે કે કેમ ન કરે, કેમ કે જો કરે તો એકબીજા રૂપ થઈ જાય, એક દ્રવ્યને બે નું કરવું પડે, બે દ્રવ્ય આદિ આદિ ઘણા બધા એક્ઝામ્પલ એવું આપશે, તો એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું ક્લાસમાં. જો નેક્સ્ટ ક્લાસમાં બધા બુક સાથે રાખજો, નહીં તો આ બધા હવે જે રેફરન્સીસ આપણે વાંચશું તો એ બધો ઉપરથી જશે, કેમ કે હવે દેર ઇઝ મોર ઓફ રીડિંગ ધેન ટોકિંગ, ખ્યાલ આવે છે ને? તો તમારા ફોનમાં કે ગમે ત્યાંથી યુ કેન ડાઉનલોડ ધ બુક્સ અને યુ કીપ ઇટ વિથ યુ. ચાલો આપણે જીનવાણી સ્તુતિ કરીએ. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જિનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ દે. બોલો જિનવાણી માતનો જય હો.